આત્માનુશાસન નું મંગલાચરણ પહેલી ગાથા શ્રી જિન શાસન ગુરુ નમો નાના વિધિ સુખકાર આસમહિત ઉપદેશ કરે મંગલાચાર શોભે જિન શાસન ને આત્માનુશાસન શુદ્ધ જાતિ દુઃખ હારે સુખ કરે સાચી શાસન જાકો ગુણ ભદ્ર કરતા ગુણ ભદ્ર જાકો જાણી ભદ્ર ગુણ ધારી ભદ્ર કર સુ પાસના એસે સાર શાસ્ત્ર કો પ્રકાશે અસ જીવની કો બને ઉપકાર નાશે નિત્યા બ્રહ્મ વાસના સાતે દેશ ભાષા કરી અર્થ કો પ્રકાશ કર જાતે મંદ બુદ્ધિ ઉકે હોતે અર્થ ભાષણ જાતે મંદ બુદ્ધિ ઉકે હોતે અર્થ ભાષણ જો આપણને શું કહે છે કે આ જિન શાસન જે છે એ દુઃખ હારી દુઃખને હરનાર અને સાચા સુખ ને પ્રાપ્ત કરાવનાર છે. માટે ગુણભદ્ર આચાર્ય જે ભદ્ર ગુણોને ધારી છે એવા ગુણભદ્ર આચાર્ય આ શાસ્ત્રની રચના કરી છે. એસે શાસ્ત્ર કો પ્રકાશ અર્થ જીવની કો આપણા જેવા જીવોને અર્થનો પ્રકાશ થાય માટે ગુણભદ્ર આચાર્ય આવા શાસ્ત્રની રચના કરી છે. અને કેમ કરી એટલે કેવી રીતના કરી તાતે દેશભાષા એટલે કે સાદી હિન્દીમાં આપણા જે લોકલ લેંગ્વેજમાં મીનિંગ કર્યો કેના માટે કર્યો લાસ્ટ લાઈન બહુ ઉપર છે જાતે મંદ બુદ્ધિ ઉકે હોત અર્થ ભાષણ કોના માટે કર્યો મંદ બુદ્ધિ જીવો માટે એટલે આપણા જેવા લોકો માટે જેને સંસ્કૃત આવી આવડતું નથી પ્રાકૃત આવી આચાર્ય ભગવાનની ભાષા સીધી સમજી શકતા નથી તો આપણા જેવા મંદ બુદ્ધિ લોકો માટે સામાન્ય ભાષામાં મીનિંગ કરે મંદ બુદ્ધિને અધર્વે નહીં લેતા પણ જે કુનકુંડ આચાર્ય અમૃતચંદ્રાચાર્ય આદિ આચાર્યોએ જે મૂળ આગમોની રચના કરી છે એમાં તો અર્થ એકદમ સરળ રીતે પણ હવે લેંગ્વેજ ત્યારની થઈ ગઈ ને સી એવરી જનરેશન ધ લેંગ્વેજ ઇઝ ચેન્જિંગ હવે ત્યારે જે આચાર્ય ભગવાને ત્યારની લોકલ લેંગ્વેજમાં શાસ્ત્રો રચ્યા હતા અને લોકોને સમજાય એવી રીતના રચ્યા હતા થાઉઝન્ડ ઓફ યર્સ બેક જયારે કુનકુંડ આચાર્ય હતા ત્યારે તો એ પ્રાકૃત જ લોકલ ભાષા હતી. પછી અમૃત જ્યાં સુધી ઉમાસ્વામી આચાર્ય આવ્યા ત્યાં સુધી સંસ્કૃત થોડી થોડી થવા લાગી એટલે એમણે સંસ્કૃતમાં તત્વાર સૂત્ર લખ્યું. હવે આપણા સુધી પહોંચ્યું તો સંસ્કૃત ને પ્રાકૃત ભાષા ઓલમોસ્ટ ડિસપી હોય એમ હવે અમુક લોકોને હેન્ડફુલ લોકોને આવડતી હોય ઉપરની ગાથા આપણે વાંચીએ સંસ્કૃતમાં તો કાંઈ એવું સમજાય નહીં આપણને એટલે જેવો ભાવ બેસવો જોઈએ એવો બેસે માટે આપણા માટે એકદમ સિમ્પલ ભાષામાં આ આત્માનુશાસન ગ્રંથની રચના કરી છે. અને ગ્રંથ એકદમ સિમ્પલ છે કે એકદમ સિમ્પલ છે ને કે જે આપણા ભાવો જે ડેઇલી ભાવો ચાલતા હોય એ ભાવોને જ એક્સપ્લેન કરવા માટે અહીંયા શાસ્ત્રની રચના કરી છે. જો આપણે પહેલી ત્રણ ગાથાઓ પણ વાંચીએ જે જયતી બેન વખતે વાંચીએ છે ને જો લક્ષ્મી કે નિલય ભાવ જો લક્ષ્મી કે નિલય રૂપ ઉન અવિનાશી પ્રભુ કો ઉરધાર ગ્રંથ રચુ આત્માનુશાસન ભવ્ય જનો કો હૈ સુખ કા હે આત્મન તુ દુઃખ સે ડરતા હર સુખ કી વાંછા કરતા
इसीलिए मैं सुखारी हर सुखकारी रचना करता। मधुर विपाकी उपदेशामृत यदि कटु भी बात सहो, कटु औषधि ग्राहक रोगो किंचित दुभय भीतन हो।
जो आप पहली स्वांग गाथा मंगलाचरण रूप करे है कि हे जी, जो तो संसार रूपी मार आमाथी छूटवा मांगतो हो तो माटे तारा माटे हूँ आ शास्त्र ની રચના કરું છું। ભલે કડવી વાત લાગે, જે મિથ્યા દ્રષ્ટિ જે હોય ને, જેને અનાદિના એક પર પદાર્થમાં જ રાગ દ્વેષ રૂપ સંસ્કાર હોય, એને આપણે સડનલી એમ કહીએ કે આ પર પદાર્થમાં કઈ રાગ સુખ નથી, આત્મામાં જ સુખ છે, તો પહેલા તો વાત બેસે જ નહીં, પહેલા તો ગમે જ નહીં। જે રીતના એમ કહો કે આપણે કઈ 10 કલાક સ્વાધ્યાય કરવાનો છે તો ગમે ન ગમે, કેમ ન ગમે? સમજો કોઈ કહે કે આપણે આજે 3 કલાક એક મૂવી જોવાનું છે તો ગમે કે નહીં? ગમે। 3 કલાક સ્વાધ્યાય કરવાનો છે કહીએ તો, અથવા 3 કલાક ગુરુદેવના પ્રવચન વન આફ્ટર ધી અધર એમ સાંભળવાના છે તો આપણું 1 કલાકમાં જ અટેન્શન લેસ થવા લાગે છે કે નહીં? તો આપણે આપણા નેચરલ ઇન્સ્ટિંક્ટ ને કેચ કરવાના છે। એવું કેમ થાય છે? કેમથી આમાં ઇન્ટરેસ્ટ ઓછો અને ઓલામાં ઇન્ટરેસ્ટ વધારે છે? નેચરલી ધીસ ઇઝ અ નેચરલ રિએક્શન, કેમ કે જે નિત્યાદ્રષ્ટિ જીવો છે એને પર પદાર્થમાં જ વધારે રુચિ આવે છે, અનાધિકારથી એવું જ છે। અને એવું કેમ છે? કેમ કે એને પોતાનું માન્યું છે, અથવા તો એમાંથી સુખ મળશે એવી આપણી બુદ્ધિ છે। હવે જે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે એને એવી બુદ્ધિ થઈ ગઈ છે, અથવા એવો એમનો એવી શ્રદ્ધા થઈ ગઈ છે કે પર પદાર્થમાંથી સુખ આવતું જ નથી, તો હવે એમને એમાં ટાઈમ વેસ્ટ જેવું લાગે છે। એમ થાય છે કે આ તો એમાં જાણે પૂછ્યું છે ને, રાગ આગ દહે સદા આવે છે ને, જાણે આજે જ આવી ને વાત કરતી, આજે જ આવી ગુરુદેવના પ્રવચન, કે આ જે પર પદાર્થ છે એમાં આપણે જયારે ડૂબેલા હોય તો જાણે એમને લાગે છે કે આ તો જાણે આખું મને બાળી ગયા હોય તો કેટલું દુઃખ થાય, એ પાણી બને તો કેટલું દુઃખ થાય, એના જેવું એમને એમાં દુઃખ લાગે છે। અને પોતાના આત્મા વેસે તો એકદમ શાંતિ લાગે। આ નેચરલ ઇન્સ્ટિંક્ટ જે બદલાઈ જાય છે એને સમ્યક દર્શન કહેવાય। સમ્યક દર્શન એટલે શું? કે જે પહેલા આપણો આખો ઇન્ટરેસ્ટ કોઈ પણ પર પદાર્થમાં, વેધર ઇટ ઇઝ રિલેટેડ ટુ ફૂડ, વેધર ઇટ ઇઝ રિલેટેડ ટુ મ્યુઝિક, અથવા આપણને કોઈ પણ સારી વસ્તુ સીન સીનરી જોવા ગમે છે, વેકેશનમાં આવી જવું ગમે છે, તો કેમ થાય છે? કેમ કે પર પદાર્થમાં ઇન્ટરેસ્ટ છે। હવે જ્યાં એમ વિચાર થવા લાગે ત્યારે આ તો બધું પૂજગલ છે, એમ ભેદજ્ઞાન થાય કે હું એક જીવ અને મારા સિવાય જેટલું પણ આ બહારમાં બધું દેખાય છે બધું પૂજગલ। હવે બધું જયારે પૂજગલ કરીને આપણે સમાન કરી નાખે તો કઈ વસ્તુ ગમે ને કઈ ન ગમે બોલો, પછી આપણને જમવામાં સાવ આમ ખાલી દાળ ભાત આપી દે કે ખાલી ખીચડી આપે તો બી શું ફરક પડે? અને બીજી બાજુ આપણને જમવાનું એકદમ આમ પૂંજ્યું માલકું અને પકવાન જે વિચાર કરે એ પણ આપે તો શું ફરક પડે? બધું સમાન છે, બધું પૂજગલ તો છે। અથવા તમને સમજો કોઈ એકદમ આમ માઉન્ટેનમાં લઈ જાય અને સીન સીનરીને બધું બતાવે અને એની બદલે તમે તમારા બિલ્ડિંગમાં અને સામે સિમેન્ટના બિલ્ડિંગ જ દેખાય તો શું ફરક છે? આય માટી ઓલી પણ માટી। જો ગઈકાલે છે ને મધુ માસ્ટર સાથે અમે ચર્ચા કરતા બહુ સરસ વિચાર આવ્યો કે આપણે ઘરમાં બારીઓ ખુલ્લી હોય તો માટી ઉડીને આવે કે નહીં ઘરમાં, અને બધી માટી થઈ જાય તો આપણે રોજ ઝાડુ કાઢવું પડે। હવે આ માર્બલ છે એ તેનાથી બનેલો છે, એ પણ માટી જ છે કે? હા, આ માર્બલ એ માટી છે, ઓલી જે ઉડીને આવે એ પણ માટી છે, પણ આપણી શ્રદ્ધા કેવી છે કે આ માર્બલ છે એ તો મારું ઘર છે, આ તો પરમાનન્ટ ફિક્સચર છે ને, આ મારું ઘર છે, અને ઓલી માટી ઉડીને આવી એ કેવી છે? ના ના, એ તો ઇમ્પ્યોરિટી છે, મારું ઘર નથી, આ તો હવે ખાલી કચરો છે એમ, આપણે કચરાને કેવી રીતના ટ્રીટ કરીએ, એને ઝાડુ કાઢીને આમ ખૂણામાં નાખી દઈએ અથવા લઈને બહાર ફેંકી દઈએ, આપણને જરાય દુઃખ થાય? એ ઝાડુ કાઢીને માટી બહાર ફેંકતા જરાય અંદર દુઃખ કે વિકલ્પ પણ થાય? અને સપોઝ કઈક પાડી અને માર્બલમાં ક્રેક પડી જાય છે તો જાણે હૃદયમાં ક્રેક પડી ગયો ને એવું લાગે. તો આ બે નો ડિફરન્સ શું કામ છે? કેમ કે એકમાં આપણે માન્યતા છે અને પોતાની રૂપે માન્યતા ને આવું હોવું જોઈએ. હવે સમજો આ માર્બલ છે, બે ને જોઈન્ટ કર્યો ત્યાં તો આમે લાઈન હોય છે, ક્રેક હોય છે. હવે આખા આપણે હોલ જોઈએ તો જે 2x2 ના કે જે જાતના આપણે ડાયમેન્શન લીધા હોય એ જાતની લાઈન દેખાય. હવે ઓલું કઈક પડી જાય અને બીજી એક લાઈન આવી જાય તો શું ફરક પડે? અમે આટલી બધી લાઈનો છે એમાં એક વધારે છે કે નહીં અંદર? પણ આપણી શું માન્યતા છે? ના ના, હવે આ તારું નથી કરતું. આપણે એમ હસીએ ને તો ઓલા ગાળમાં ઓલા ખંજન પડે ને તો એ કેવું લાગે? અરે બહુ સરસ લાગે ને, બહુ સરસ લાગે. અને સમજો કોઈને પિમ્પલ થયું હોય અને અંદર ખાડો પડી જાય તો કેવું લાગે? અરે દેવ એક રીતે તો અંદર ખાડા જ પડે છે કે નહીં? તો આમાં શું પ્રોબ્લેમ છે? માન્યતાનો ફરક છે. ખ્યાલ આવે છે કે જ્યાં જ્યાં જી એવી માન્યતા કરીને બેઠો છે કે આ વસ્તુ સારી છે, આ મને ગમે છે, ત્યાં એને એવું જોઈએ છે. અને જ્યાં જે એવી માન્યતા કરીને બેઠો છે કે આ નથી સારું, આ નથી જોઈતું, તો એવું નથી કરતો. આપણે નાવા માટે પાણી ગરમ વાપરીએ અને શરીર જો થોડું ગરમ થઈ જાય તો તાવ આવે. અમે જે આપણું નોર્મલ ટેમ્પરેચર છે જે કીધું 37 ડિગ્રી કે જે 97 ફેરનહાઇટ, એમાંથી 98-99 સાથે શું ફરક પડે? 1 ડિગ્રી તો વધ્યું. પણ ના, એ ત્યાં આપણી માન્યતા એવી થઈ ગઈ કે અરે ઊંધીમાં થઈ ગયા, બાકી કઈ થતું નથી. ખ્યાલ આવે છે ને? તો જો આપણે અહીંયા હવે લાસ્ટ ટાઈમ 37 દાતાની ચર્ચા કરી હતી અને આજે આપણે 38ની ચર્ચા કરશું. આટલું જે આખું બેકગ્રાઉન્ડ બનાવ્યું હતું એના માટે જ બનાવ્યું, કેમ કે જે વિષયાભિલાષી જીવ છે જેને પર પદાર્થમાં જ ગમે છે તો એને જેમાં જેમાં ગમે છે એમાં એને મજા આવે છે, જેમાં જેમાં નથી ગમતું એમાં એને મજા નથી આવતી. પર પદાર્થમાં રાખવાની ટ્રાય કરે છે કે હટાવવાની ટ્રાય કરે છે. આપણે નિરંતર બહારની વસ્તુઓમાં બે પાર્ટીશન કરી નાખ્યું કે આ સારું છે, આ ખરાબ છે. જે સારું છે એને રાખવા માંગીએ છીએ અને જે ખરાબ છે એને દૂર હટાવવા માંગીએ છીએ. પણ આપણી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? તમને દ્રષ્ટિ, ધર્માત્માની દ્રષ્ટિ કેવી છે? કે હું જીવ છું, આ બધા પૂતગલ છે અને બધા સમાન છે, ન કોઈ સારા ન કોઈ ખરાબ. ક્યારેય વિચાર્યું છે વિતરાગતા? જે આપણે કહીએ ને હરિયન ભગવાનની વિતરાગને સર્વજ્ઞતા હોય છે, તો વિતરાગતા એટલે શું? એમને રાગ નથી થતો, બરાબર? ઓકે, રાગ નથી થતો પણ એનું થાય છે શું? તો એકચ્યુઅલી એમને સમતા ભાવે છે કે જે પણ ચાલી રહ્યું છે ને વિશ્વમાં બધું બરાબર બરાબર, એટલે સમાન છે. એમ કોઈ વસ્તુ ખરાબ નથી, કોઈ વસ્તુ સારી નથી, એટલે ક્યાંય કોઈ રાગ ભાવ નથી, ક્યાંય કોઈ દ્વેષ ભાવ. ખ્યાલ આવે? જો હવે આપણે થોડીક ગાથા પાઠ કરીએ છીએ, આપણે ગાથા લઈએ 35 થી, એટલે થોડું કનેક્શન આપણને દેશે. હવે 35 ગાથા એક્ઝિટ કરશે. જો ટાઇટલ શું છે? વિષયાંગ પુરુષ કી દુર્દશા કા વર્ણન. જે પર પદાર્થ, વિષય એટલે શું? આ જીવને 5 ઇન્દ્રિય છે, એ 5 ઇન્દ્રિય થી જે પણ પદાર્થને જુએ છે, સાંભળે છે, સૂંઘે છે એને વિષય કહે. વિષય સબ્જેક્ટ, સામેવાળા સબ્જેક્ટ. હવે જે જીવ સબ્જેક્ટમાં જ ડૂબેલો છે, વિષયાંગ જીવ, એની દુર્દશાનું વર્ણન. જો આપણે વાત કરીએ, અંધો મે ભી મહા અંધ હૈ જો વિષયો મે અંધ હુએ અંધ ચક્ષુ સે નહીં જાણે જોજે ન એક ભી ઇન્દ્રિય છે, જે આંધળો છે એ તો ખાલી જોઈ ન શકતો, પણ સ્ટીલ કરે તેને ખબર પડે છે કે આ ગરમ છે, આ ઠંડુ છે, આ કરવા જેવું નથી, આ કરવા જેવું છે. કઈક અવાજ સાંભળે અલાર્મ જેવો, તેને ખબર પડે કે ભાઈ આ ડેન્જર ઝોન છે. પણ જે વિષયાન જે છે એ કેવો છે, એને કઈ લિમિટ કઈ સમજાતું નથી. ઘણા બધા એક્ઝામ્પલ આપણે શાસ્ત્રમાં જોયા છે કે હવે પતંગિયું હોય એને લાઈટ બહુ ગમે. પતંગિયું છોડો, આપણા ઘરમાં ઓલા ઇન્સેક્ટ જોયા છે લાઈટ આગળ ગામડામાં કે કેમ જોઈએ તો સ્પેશિયલી હોય જ્યાં જંગલ આવ્યું હોય તો, કે જ્યાં પણ લાઈટ કરીએ ત્યાં ઘણા બધા જીવ આવી જાય, કેમ કે દેર આર ગેટ અટ્રેક્ટેડ બાય લાઈટ. અને પછી ત્યાં આવે એને જેવું ટચ કરે તો એક ગરમીથી બળી જાય અને મળી જાય. તો એક જોવાના અટ્રેક્શનથી એટલા જાણે મંત્ર મુગ્ધ થઈ જાય, દે ગેટ સો ઇન્વોલ્વ ઇન ધેટ કે એમને ખબર જ નથી પડતી કે શું કરવા લાયક છે શું કરવા લાયક નથી. પછી બીજું એક્ઝામ્પલ, પેલો ભમરો હોય એ ભમરો કમળમાં જાય એનું નેક્ટર સ્મેલ કરવા માટે, તો એને એમાં એટલું બધું ગમે, સ્મેલ કરવું એટલું બધું ગમે કે પેલો કમળ બંધ થઈ જાય રાતમાં, તો પણ એને હજી સેન્સ નથી કે નાવ ઇટ ઇઝ ટાઈમ ફોર મી ટુ ફ્લાય આઉટ, નહીં તો હું એમાં ફસાઈ જઈશ. તો એમાં જ ડૂબેલું રહેશે, પેલું બંધ થઈ જાય છે ને એમાં મરી જાય. સેમ આપણે પર્સનલ એક્ઝામ્પલ જોઈએ ને, મચ્છરો છે ને આજકાલ તો ઘણા બધા, એ મચ્છર લોહી પીવા આવે છે તો આપણા પર બેસે, એને ત્યાં એટલું ગમે છે કે ઘણી વાર આપણે એમ હાથથી ઉડાવવાની કોશિશ કરીએ તો પણ ઉડતા નથી, અને હડફેટમાં આવી જાય ને, એટલે આપણે તો આમ કરીએ વિધાઉટ ઇનવોલન્ટરીલી પણ આમ કરીએ તો હાથને ટચ થઈને બિચારો પડી મરી જાય. તો મૃત્યુ થવા સુધીના દુઃખ ભોગવવા પણ જીવ તૈયાર છે, એના માટે કે એને જેમાં ઇન્ટરેસ્ટ છે એ જ્યાં સુધી એને મળે છે તો એમાં એ તૈયાર. જો આગળની ગાથા લઈએ, 36, વિષયાભિલાષાથી વ્યર્થતા. આજે જીવ વિષયમાં ડૂબેલો છે પણ એક્ચ્યુઅલી વ્યર્થ છે, જોઈ બતાવજો. જીતને વિશ્વ અણુ સમ લઘુ હૈ પ્રતિ પ્રાણી કા આશાગર, કિસકો કિતના મિલ સકતા ફિર વિષયો કી અભિલાષાગર. આ વિષય ઈચ્છાનો ગર્ભ, ગર્ભ એટલે ખાડો. ઈચ્છાનો ખાડો કેવો છે કે ઇટ ઇઝ અ બોટમલેસ પિટ. તમે એમાં જેટલું પણ નાખો તો ઈચ્છાઓ હજી વધ્યા જ કરે. એવું કોણ છે આ વિશ્વમાં જે સેટિસ્ફાઈડ હોય? હમણાં એક દિવસ પહેલા જ મેં એક સ્ટોરી વાંચી કે એક શેઠ હતા, એની પાસે બહુ પૈસા અને એકદમ હેપી ને એવી રીતના, એટલે બધે પૈસે ટકે હજી સુખી હતા, પણ તો પણ એ પૈસાને મેનેજ કરવામાં અથવા એને કેવી રીતના હું વધારું એ નિરંતર ચિંતામાં રહેતા હતા. એટલે એ બુકમાં ડાયગ્રામ પણ બનાવ્યો હતો, તો આવડું મોટું પેટ હોય શેઠનું, એટલે તકિયાના ઓટે આમ બેઠા હોય આવડું મોટું કંઈક હોય તો પણ આમ વિચારમાં બેઠા આખો વખત. યુ કેન ઇમેજિન ને કે ટ્રેડિશનલી એ પેટો કેવા હતા, અને એ ચિંતામાં ને ચિંતામાં એમને ઊંઘ પણ ના આવે ને એવી રીતના એ જીવે. હવે એની જ સામે એક ઝૂંપડી હતી, ત્યાં એક વર્કર જેવો માણસ હતો એ રહેતો. એ લોકો પણ બે જણા કપલ જેવા હતા, એ ત્યાં રહેતા હતા. તો રોજની મજૂરી કરે, રોજના પૈસા લઈ આવે અને રોજ ખાય એ રીતે, પછી સુખે જીવે. એની પાસે કાંઈ નથી પણ એને કાંઈ સંભાળવાનો વિકલ્પ પણ નથી, પછી એ શાંતિથી જીવે છે. તો એક દિવસ એકને વિચાર આવે કે આ મારી પાસે આટલું બધું છે તો હું હંમેશા ચિંતામાં રહું છું, ઓલા પાસે તો કાંઈ નથી, તો એ સુખી કેમ દેખાય? તો એણે એક અવધિ જ્ઞાની મુનિરાજને પૂછ્યું કે હું દુઃખી ને એ સુખી કેમ? મને આટલી ચિંતા હોય છે હંમેશા, એને કેમ કહે? તે મુનિરાજે કીધું કે આજે તને ચિંતા છે એ ઈચ્છાની ચિંતા છે, લોભની ચિંતા છે. તો એક કામ કર, એક પોટલી બનાવ જેમાં તું 99 રૂપિયા રાખ, 99 રૂપીઝ નાખ, અને પોટલી એના ઘરમાં નાખી દે અને પછી જો. તો એ શેઠે કીધું ચલો ઠીક છે ટ્રાય. એને શું કહ્યું? 99 રૂપીઝ નાખ્યા, નાખી દીધું. પછી શું કહ્યું? હવે ઓલાને વિચાર આવ્યો કે અરે વાહ, મારા નસીબ ચમકી ગયા, મારી પાસે કાંઈ જ નહોતું, હવે મને આ સડનલી 99 રૂપીઝ મળી ગયા, પણ જો 100 હોત ને તો મજા આવે. હવે 1 રૂપિયો જમા કરવા માટે એ વિચારો કામે લાગી. એક રૂપિયો હું ક્યાંથી જમા કરું, કેવી રીતના હું વધારે મજૂરી કરું, કેવી રીતના હું કેમ્પ કરું, ત્યાંથી મને એક રૂપિયો મળે. ખ્યાલ આવે છે ને? હવે વી કેન કોરિલેટિવ વિથ આર લાઈફ સ્પેન્ડિંગ. હવે આપણી પાસે 1 કરોડ રૂપિયા છે તો કેવી રીતના 2 થાય, જેની પાસે 10 હોય તો કેવી રીતના 20 થાય, જેની પાસે 100 હોય તો કેવી રીતના 200 થાય. પણ દેર ઇઝ નો એન્ડ ટુ ઇટ. ખ્યાલ આવે છે કે? તો આ કેવું છે, આ ઈચ્છારૂપી ખાડો એ ક્યારે પૂરાતો નથી. અને કિસકો કિતના મિલ સકતા હે? હવે કિરિયન્સ બિચારું જીવ હોય, એને પણ ઈચ્છા તો ગણી છે, એને તો ખાવા પીવાના ઠેકાણા નથી મળતું. હવે આપણી પાસે બધા વિષયો છે પણ એમાં પણ સેટિસ્ફાઈ નથી થતા. જે દેવો હોય, દેવો પાસે તો બધું જ હોય. ખ્યાલ આવે ને? એવું કહેવાય કે ચક્રવર્તી રાજા હોય ને, ચક્રવર્તી રાજા એની પાસે કેટલી સંપત્તિ હોય, એની 96,000 રાણી હોય. એ દરેક રાણી માટે એક મહેલ હોય. આપણે અહીંયા 2 2 BHK નો ફ્લેટ અફોર્ડ કરવો હોય મુંબઈમાં તો આપણી હાલત ખરાબ થઈ જાય. એની પાસે 96,000 તો મહેલ છે, એક એક રાણીના એક એક. અને જે પોતાનો પર્સનલ જે મેઇન મહેલ હોય જુદો, એની પાસે એક ઓલું મણી કરીને રત્ન હોય, એવું રત્ન ક્યાંય બીજે મળે નહીં. એને ચર્મ રત્ન કહેવાય. એ રત્નથી જયારે એ ગુફામાંથી જાય ને વિજયાર્થ પર્વતની, અને ઓલી મલેશિયા સાઈડ ક્રોસ કરે, તો એ રત્ન એવું હોય કે એ રત્નના પ્રકાશથી લોકો આખી ગુફામાં અજવાળું કરે અને આખી સેના એમાંથી પાસ થાય. એ તો અંધારામાં દેખાય છે. ખ્યાલ આવે છે ને? તો એને ચર્મ રત્ન કહેવાય. તો એવા એવા વિભૂતિઓ એ ચક્રવર્તી પાસે હોય. હવે ચક્રવર્તીની જેટલી પણ સંપત્તિ હોય એ બધી જમા કરી દો અને એનું તમે લિક્વિડેટ કરીને એક મોટી બનાવો, તે મોટીની જેટલી કિંમત થાય એના કરતા અસંખ્યાત ગણી વધારે કિંમત વાળું મોતી, તો એક દેવના પેલી જે માળા હોય ને એનું એક મોતીની કિંમત એટલી છે. સાધારણ દેવની, હવે ઇન્દ્રની કિંમત કેટલી હશે? ખ્યાલ આવે છે? તો દેવો પાસે શું નથી? એમને ખાવા પીવાનું તો કઈ ટેન્શન જ નથી, કેમ કે અમૃત જરે છે, ઓટોમેટિક વ્યવસ્થા છે. કોઈને ઘર ખરીદવાનું ટેન્શન નથી, કેમ કે બધાનું પોતાનું પર્સનલાઇઝ વિમાન છે. જે એક વિમાન હોય એમાં અસંખ્યાત દેવ હોય, પણ એની અંદર મહેલો પણ હોય ને પર્સનલાઇઝ, મંદિરો બધું જ છે. એની પાસે જે ફ્લાઇંગ વિમાન હોય એ જુદું હોય પાછું, કે ઓલું વિમાન ફ્લાય ના કરે તો ત્યાં ને ત્યાં હોય. એક બીજું નાનકડું વિમાન હોય જે ફ્લાય કરે, એનાથી એ લોકો નંદીશ્વર જઈને બધે દર્શન પૂજન કરવા જાય, એમાં એને ફ્યુલ બી ના નાખવું પડે. એટલે એની પણ ચિંતા નહીં. એ લોકોને શું કમી છે? કઈ કમી નથી એમને, પણ તો પણ વધારવાની ઈચ્છા છે. કેમ કે દેવોમાં પણ 10 પ્રકારના દેવો હોય, એમાં પણ હાયરાર્કી હોય. તો જે નીચેના દેવો છે એને એવી ઈચ્છા હોય કે મને આવું કેમ નહીં, ઉપરવાળું મને આવું કેમ નહીં. હવે અનફોર્ચ્યુનેટ સિચ્યુએશન શું છે કે મનુષ્યમાં તો તમે ગરીબ હો અને પુણ્યોના ઉદય હોય તો તમે પૈસાદાર આદિ થઈ શકો છો, પણ જ્યાં દેવમાં તમે જે કેટેગરીમાં બોર્ન થયા આખું જીવન તમારે એ કેટેગરીમાં જ રહેવાનું. ઈચ્છા ઉપર ના છે, ઈચ્છા હંમેશા ઉપરની હોય, પણ ઉપર ના થઈ શકતા નથી એટલે હંમેશા દુઃખી રહે. તો દુઃખનું મૂળ કારણ શું છે? કે જીવની ઈચ્છા. અને ઈચ્છારૂપી ખાડો કેવો છે? કે તમે જેટલું પણ એમાં નાખો ક્યારેય ભરાતો નથી. તો જે જીવ હંમેશા વિષયોમાં ડૂબેલો છે અને તો એ કેટલું વ્યર્થ છે. ખ્યાલ આવે? બે ગાથા જોયું. જો હવે 36 આપણે જોઈએ છે, સોરી આપણે 36 જોઈ ને હમણાં, 37 જે લાસ્ટ ટાઈમ આપણે જોયું એ 37 ગાથા કરતો. પુણ્યો ઉપાર્જનથી પ્રેમ. લાસ્ટ ક્લાસમાં આપણે જોયું હતું ને કે હે જીવો, અત્યારના જે બધી વ્યવસ્થા આપણને મળી છે એ તો બધી જૂના કર્મના ઉદયથી મળેલી જ છે ઓલરેડી. તો વર્તમાનમાં જે ભાવ કરી રહ્યા છે એ વર્તમાનના ભાવનો ફળ તો ભવિષ્યમાં આવશે. તો વર્તમાનના ભાવ ક્યાં યુઝ કરવા જોઈએ? એ ભવિષ્યના કાર્યમાં કરવા જોઈએ. જો આપણે એની ગાથા વાંચો નીચે હિન્દી. હા બસ, जो पुण्य उपार्जन की प्रेरणा।
पूर्व पुण्य से सहज प्राप्त हो आयु लक्ष्मी सुंदर तन, पुण्योदय बिन मिले नहीं कर ले जितने अति कष्ट सहन, कार्य कुशल जो श्रेष्ठ पुरुष रे करके मन में यही विचार, इस भव हेतु यत्न शिथिल कर हर भव का कर दे उद्धार।
आ बहु माटे थी अपने बच्चा वर्तमान भवमा जो व्यावहारिक बात छे कि भाई अपने जो एजुकेशन में हो तो भणवानुं छे, बिजनेस में हो तो जो बिजनेस नी एक्शन जो अपनी जॉब में हो तो जो अपना रिस्पोन्सिबिलिटी से करवानी छे। अब आपने अमुक टास्क मळ्या हो, अमुक प्रोजेक्ट मळ्या हो तो ये प्रोजेक्ट ने अपने पार तो पाड़वाना छे, केम के ए वर्तमान भवनुं अपने लौकिक कर्तव्य छे, पारमार्थिक कर्तव्य नहीं। पारमार्थिक कर्तव्य शू है ए मेन ऑब्जेक्टिव शू होवु जो कि सम्यक दर्शन प्राप्त करें, पर सम्यक दर्शन प्राप्त करने साथ लौकिक में वेन वी आर लिविंग इन अ फेमिली और इन अ सोसायटी तो देर आर सर्टन रिस्पोन्सिबिलिटीज जो आप हो पूरी पाड़ी पुरुषार्थ आप करें, जो एफर्ट्स आप करे एफर्ट्स तो अपनी थाय एफर्ट्स अपनी ऑटोमेटिक थे ऑटोमेटिक एट कि आपने ए जातना विकल्प उभा करते अरे आ तो मैं करव पड़े आ तो करव पड़े आ तो करव ए खाते जेवा विकल्प एना प्रमाण आप एक्शन करसु तो ए जातन आप कार्य पे आज विकल्प थे सोर्स कोण है ए को कारण थे विकल्प के पूर्व कर्म ना जो उदय था ये उदय सीच्युएशन क्रिएट करी અને એમાં ઓટોમેટિકલી આપણી વર્તમાન ભૂમિકા પ્રમાણે આપણને એવા વિચાર આવે વગર રહે નહીં, એ વિચાર આવે એટલે એ અનુસાર કાર્ય થાય છે બરાબર, પણ જે પણ વર્તમાનનું કાર્ય ચાલે છે મતલબ ફોર એક્ઝામ્પલ આ ભાવમાં પૈસા કમાવા, આ ભાવમાં હેલ્થ સારી રાખવી, આ ભાવમાં આપણે ફેમિલી રિસ્પોન્સિબિલિટી સોશિયલ રિસ્પોન્સિબિલિટી આદિને પૂરી પાડવી, તો એ તો બધું આ ભાવનું કાર્ય છે જે પૂર્વ પુણ્ય અનુસાર થાય જ છે। કેમ ઘણા નથી જોયા આપણે કે સપોઝ અમુક વ્યક્તિ હોય ને બધાને હેલ્પફુલ થવાની ટ્રાય કરે, એને ભાવ પણ એવો હોય કે હું બધાને મદદ કરું છું, કેવી રીતના બીજાનું સારું થાય, પણ એવા કંઈક ઉદયો એના હોય કે કોઈ એને પ્રેમ ન કરે, એવું આપણે જોયું છે કે નહીં, એવું થાય છે કે નહીં। સપોઝ ફોર એક્ઝામ્પલ નો પોલિટિકલ ઓપિનિયન, પણ સપોઝ કોઈ મુખ્યમંત્રી હોય એની એવી ઈચ્છા હોય કે હું આખા શહેરને સારું કરું, બધા ગરીબોને આમ કરું તેમ કરું, પણ તો પણ ઓપોઝિશન વાળા ઊંધું બોલે છે કે નહીં। અને કોઈક એવા વ્યક્તિ હોય છે ને કે જે ભલે જે યોગ્ય સારું કામ કરવા લાયક છે કરે છે, પણ એમાં બહુ અટકતા નથી, પછી પોતાનું પહેલા કરી લે છે કે સ્વાધ્યાય આદિ માટે ટાઈમ કાઢી લે છે, પણ તો પણ બધા લોકો એની પ્રશંસા જ કરતા હોય એવું બને કે નહીં, એવું રિયલમાં થાય છે। તમે જોજો સપોઝ આપણા ફેમિલીમાં એવું કોઈ હોય કે જે સપોઝ બધા એલ્ડરની મદદ કરે છે, કોઈકને કંઈક જરૂરત હોય તો એને દવા આવી પહોંચાડે છે, આ કરે છે તે કરે છે, તો હી ઇઝ અ ગુડ પર્સન ઇન ધ ફેમિલી, પણ ઇવન ધેન સમ પીપલ ડોન્ટ લાઈક હિમ, અને એને કારણે પછી એનું કંઈક કાનાભૂસું કરે, કંઈક વાત કરે આવી રીતના આમ હશે આમ હશે આમ હશે એમ કરીને મેસેજ સ્પ્રેડ થાય છે। સી આ કર્મ હોય ને આપણા નામ કર્મ આપણે જોતા હોય, નામ કર્મમાં બે પ્રકૃતિ હોય, એક કહેવાય યશ કીર્તિ, યશસ કીર્તિ કહેવાય ઓરિજિનલ નામ, અને બીજું છે અયશસ કીર્તિ, જેને યશસ કીર્તિનો ઉદય હોય ને એ વ્યક્તિ બધાને ગમે જ ગમે, એ કંઈ સારું કાર્ય કરે કે ન કરે પણ એને એનો ઉદય છે ને તો બધાને ગમે, જેવી રીતના ફોર એક્ઝામ્પલ એમ એસ ધોની કોને ન ગમે, બધાને ગમે, ભાઈ હી ઇઝ અ ગુડ ક્રિકેટર, શાંત માઇન્ડ વાળો છે, આમ સ્ટ્રેટેજિસ્ટ છે, આમ છે તેમ છે, બધા એના વખાણ કરતા હોય, અને કોઈ બીજું હોય સપોઝ જે હોય એક્સપાયર હોય અયશસ કીર્તિનો ઉદય હોય તો કોઈને ન ગમે। અમારી સ્કૂલમાં એક છોકરો હતો, એક થોડો ટીંગણો અને થોડો બાળો હતો, તો એ છોકરો છે ને કોઈને ન ગમે, ગમે તેટલું બિચારો ડાયો છોકરો બધાને હેલ્પ બી કરતો હતો, પણ આપણે રિસેસ માને એ રીતના બધા ગ્રુપ ભેગા થાય ને એ જ મળે બધાને ખેંચવા માટે, એ બિચારા બધા એને જ હેરાન કરે. તો શું છે અયશસ્વી સિદ્ધિનો ઉદય, ખ્યાલ આવ્યો ને? તો આ જે ઉદયો છે એ ઉદયો કોને કારણે છે કે જૂના કર્મનો ઉદય વર્તમાનમાં ચાલે. ખ્યાલ આવ્યો ને? આપણને વર્તમાનમાં બધા પૈસા એકદમ વ્યવસ્થિત મળ્યા, શરીર એકદમ હેલ્ધી મળ્યું, સુંદર આદિ ફેસ મળ્યો, આપણા રિલેશન બધા સારા મળ્યા, આપણને સમજો ને મંદિર મળ્યું આટલું સરસ ભવ્ય, તો આ બધા શેના ઉદય છે કે પૂર્વના ઉદય છે. જે પહેલા આપણે સારા કાર્ય સારા કર્મ કર્યા હતા એનો ઉદય હમણાં આવે છે. જો એક થોડું બધાની ડિટેલ કહું છું, ધ્યાનથી સાંભળજો. વર્તમાન ભાવમાં સમજો પુણ્યનો ઉદય ચાલુ છે, પણ દેટ મીન્સ કે જે જૂની આપણી ગુડ ક્રેડિટ છે, દેટ ગુડ ક્રેડિટ યુ આર સ્પેન્ડિંગ અવે વર્તમાન કાળમાં, અને એનું સ્પેન્ડિંગને કારણે આપણને બધી વ્યવસ્થા મળી છે. ખ્યાલ આવે ને? જેવી રીતના સપોઝ મારી પાસે બહુ પૈસા છે, એ પૈસા સ્પેન્ડ કરીને મેં કોઈ ફાઈવ સ્ટાર હોટેલનો રૂમ બુક કર્યો. હવે એ ફાઈવ સ્ટાર હોટેલમાં હું ગયો તો વસ્તુ કેવી દેખાય છે? અરે એવરીથિંગ ઇઝ સો નાઇસ, ધ સ્ટાફ ઇઝ સો નાઇસ, હા ધ ફૂડ ઇઝ સો નાઇસ, બધું કેટલું કમ્ફર્ટેબલ છે. તો હોય જ ને, આપણે એ જાતના પૈસા ચૂક્યા છે. ખ્યાલ આવ્યો કે? અને સમજો તમે કોઈ એકદમ ઘટિયા થર્ડ ક્લાસ લોન્જમાં જાઓ તો ત્યાં વસ્તુ કેવી દેખાય? કે ઓલા તૂટેલા ફાટેલા બેડ છે, ઓલું બાથરૂમ ને બધું ગંદુ છે. તો હોય જ ને, કેમ કે તમે એ જાતના ખર્ચો કરી તમે આવ્યા છો. ખ્યાલ આવ્યો ને? હવે આપણો વર્તમાન ભાવ એ સમજો ઇઝ ધેટ વન ડે ઓફ સ્ટે ઇન ધેટ હોટેલ, ફાઈવ સ્ટાર હોટેલમાં આખો વર્તમાન ભાવ ઇઝ ધેટ વન ડે ઓફ સ્ટે. તો પહેલાની જે આપણી પૂંજી હતી એ ખર્ચો કરીને આપણે આ રૂમ લીધો છે. ખ્યાલ આવે ને? તો વી હેવ ઓલરેડી સ્પેન્ડ અને નાવ વી આર સ્ટેઇંગ ઇન ધેટ. હવે એ જે સ્ટે ને આપણે લૌકિક સેન્સમાં સપોઝ એન્જોય ન કરીએ, કે ત્યાં જે પણ એની ફેસિલિટી હોય એ એન્જોય ન કરીએ, અને આપણે સપોઝ એના દરવાજા પર જ બેઠા રહીએ બહાર એકદમ, તો એ ટેસ્ટ કેવો કહેવાય? ઇટ ઇઝ વેસ્ટેડ હવે એમ કહેવાય ને, આખો ભાવ આપણે એ સ્ટે વેસ્ટ કરી નાખ્યો. એવી જ રીતે આજે પહેલાના પુણ્યને ખર્ચો કરીને આપણને હમણાં વર્તમાનમાં જે બધી વ્યવસ્થિત વ્યવસ્થા મળી છે, આ મનુષ્ય ભાવ મળ્યો, આ જીવાણી આદિ મળી, આપણે મેજોરિટી આપણે બધા જૈન કુળમાં જ જન્મેલા છે ને. હવે સપોઝ કે તમારો દીકરો મને ઠીક છે, મેન તો જૈન છે કે નહીં? તો હવે શ્રીમદજીની જેમ એકદમ વૈષ્ણવ કે અન્યમાં તો નથી જન્મેલા કે જેમણે મહેનત કરીને ગોતી ગોતીને તત્વ ગોતવું પડે, તો આ તો બધું આપણને ઓટોમેટિક મળ્યું ને. કેવી રીતના મળ્યું? કે પૂર્વના સ્પેન્ડ કરીને આપણે આવ્યા છે એટલે આપણને મળ્યું. હવે જો આપણે એનો યુઝ ન કરીએ અને એને એમ જ વેડફી નાખીએ તો શું થાય? કે જે પૂર્વની આપણી જે ક્રેડિટ હતી એ બધી સ્પેન્ડ થઈ ગઈ, હવે બેંક બેલેન્સ કાંઈ નથી. ખ્યાલ આવે છે ને? હવે કાઉન્ટર એક્ઝામ્પલ લઉં છું બીજું. સમજો કોઈને બહુ શરીરમાં રોગ આવી લાગી જાય, આપણા જ ઘણા ફેમિલી મેમ્બર્સ હોય ને, કેન્સર થઈ જાય, હરકી સારી થઈ જાય, કે એવા કંઈક રોગ હોય બર્ન થઈ જાય બોડીમાં, તો ખૂબ દુખાવો થતો હોય, ખૂબ તકલીફ થતી હોય, એનાથી ક્યારેય ડરવું નહીં. કેમ નહીં ડરવું? કેમ કે પહેલાનું જે બેડ ક્રેડિટ હતી એ આપણે સ્પેન્ડ કરી રહ્યા છે વર્તમાનમાં. ટેકનિકલ ભાષામાં કહીએ તો જે પાપનો ઉદય છે ને એની ઉદીરણા થઈને નિર્જરી થઈ રહ્યા છે, એનાથી કાંઈ ચિંતા ન કરવી, કેમ કે એ જૂના કર્મનો ઉદય છે. વર્તમાનમાં આપણા ભાવ કેવા છે એ મહત્વનું છે. જો આપણને પુણ્યનો ઉદય હોય, બધું વ્યવસ્થિત હોય, તો એમાં અહંકાર ગર્વ આદિ કરીને, એ અહંકાર ગર્વ આદિ કરીને જે આપણે વર્તમાનમાં ભાવ કર્યા ને એ તો નેગેટિવ ભાવ થયા, એટલે એનાથી પાપ બંધાય છે. એ ન કરીને વર્તમાનમાં પણ જીવે પરિણામ એવા રાખવા જોઈએ કે આત્મકલ્યાણ થાય, પરોપકાર થાય. યુ હેવ ટુ બી લેવલ હેડેડ. અને જો જૂના પાપના ઉદય હોય, ખૂબ તકલીફ હોય, તો એમાં પણ એ કર્મ નિર્ધારિત થઈ રહ્યા છે. હું જીવ, મારું સ્વરૂપ જીવ સ્વરૂપ છે, બાકી બધા બીજા પણ જીવ છે, બધા પોતપોતાની રીતે આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. એવા પોઝિટિવ વિચાર કરીને વર્તમાનમાં ગમે તે સિચ્યુએશન હોય, પુણ્યનો ઉદય હોય કે પાપનો ઉદય હોય, જીવે હમણાં તો ભાવ કેવા કરવા જોઈએ? પુણ્ય ભાવ જ કરવા જોઈએ. આપણે પુણ્યોપાર્જન કી પ્રેરણા એવું જોયું લાસ્ટ ગાથામાં, કે વર્તમાનમાં જીવે પુણ્ય ઉપાર્જન જ કરવું જોઈએ. જો આપણા આત્માનું શાસન ગ્રંથ છે, ચરણાની યોગની મુખ્યતાથી છે. જયારે આપણે સમય સારાદીની વાત કરીએ ત્યારે તો પુણ્યને એ કહે, ત્યારે પુણ્ય પણ સંસારનું કારણ, પાપ પણ સંસારનું કારણ, બરાબર? એવું જ છે. પણ હવે જયારે જીવ પોતાના આત્મામાં ડૂબી શકતો હોય તો બે યુઝલેસ છે. હવે જયારે જ્યાં સુધી આત્મામાં ડૂબી નથી શકતા ત્યાં સુધી તમે કાં તો પુણ્યમાં છો કાં પાપમાં છો. યુ હેવ ઓનલી ટુ ઓપ્શન. એ બે ઓપ્શન માંથી પુણ્ય ઉપાર્જન કરવું જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? તો પુણ્ય ઉપાર્જન માટે કરવું તો આપણે શ્રેષ્ઠ પુરુષ થવું, આમાં લખ્યું છે ને, કુશલ કાર્ય કુશલ જો શ્રેષ્ઠ પુરુષ, વે કરકે મન મે યહી વિચાર, ઇસ ભવ હેતુ યત્ન શિથિલ કર. આ ભવ હેતુ, આ ભવમાં જે પણ આપણને બેનિફિટ થાય એના માટે જેટલી પણ એફર્ટ આપણે કરીએ છીએ, એ એફર્ટ કરીએ છીએ, ભલે એ તો આપણું રેગ્યુલર કામ છે એટલે થઈ જાય છે, પણ ત્યાં એફર્ટને શિથિલ કરીને પરભવ કા કરે ઉદ્ધાર. જે પણ એવી કાંઈ ઓપોર્ચ્યુનિટી મળે ને કે ભાઈ આપણે ધર્મની પ્રભાવના કરીએ, કે આપણે આપણા આત્મકલ્યાણ માટે સ્વાધ્યાય આદિ કરીએ, કોઈનો તત્વપ્રચાર ભલે કોઈનો સમાગમ કરીએ, કાંઈ ઉદ્દેશ સાંભળીએ, સપોઝ આપણને ઓપોર્ચ્યુનિટી મળે કે સંગડીએ, કોઈ આપણને કે ચલો માર્ચમાં સંગડીએ, તો શું કરવું? અરે જોવા દો જરા કેલેન્ડર, અરે કેટલું બિઝી છે ખબર નહીં, અત્યારથી પ્રિડિક્ટ કરવું બહુ ડિફિકલ્ટ છે, 1 મંથ ડાઉન ધ લાઈન, અરે રજા નહીં મળે, આમ છે. બધી પ્રાયોરિટીને લો પ્રાયોરિટી કરી, હા હા ચલો હું આવું છું, એમ કરીને પોતે એ જાતનો સેલ્ફ ઉદ્ધાર કરવો. ભલે સોનગઢ જવાથી ઉદ્ધાર ન થતો, અને એમ તો કે ત્યાં જશું તો ધર્મના પરિણામ થશે. 2 દિવસ આપણે એવા પરિણામમાં રહેશું તો એ જાતનું આપણને બુસ્ટર ડોઝ મળશે. બાકી આપણા જીવનમાં જે પણ કાર્ય કરવાથી આપણને એવું પોઝિટિવ સેન્સ મળતું હોય કે ભાઈ ગુરુદેવના પ્રવચન સાંભળીએ, 1 કલાક બેસીને શાંતિથી સ્વાધ્યાય કરીએ, ચિંતન મનન કરીએ, આપણે નહીં તો સમૂહ ભક્તિ ઓર્ગેનાઇઝ કરીએ, પાઠશાળા ઓર્ગેનાઇઝ કરીએ, તમને જે પ્રકારના ભાવોથી એવું બુસ્ટર મળતું હોય એવા ભાવ કરવા જોઈએ. ખ્યાલ આવે ને? આ શું છે? આ બધા ભાવોથી, આ બધા વર્તમાનના પોઝિટિવ, વર્તમાનના શુદ્ધ ભાવ છે, જેનાથી ભવિષ્યકાળ માટે પુણ્ય બંધાય છે. આપણે ઇવેન્ચ્યુઅલ ઓબ્જેક્ટિવ તો એ જ છે કે પુણ્ય અને પાપ બેનો નાશ કરીને આપણે પરમાત્મા થઈ જઈએ, પણ જ્યાં સુધી એ નથી થઈ રહ્યા, નથી થઈ શકતા, તો વર્તમાનમાં પુણ્યને પ્રેફરન્સ આપવું જોઈએ કમ્પેર ટુ પાપ, બરાબર? આ આપણી લાસ્ટ જે ટાઈમની ગાથા થઈ, હવે આપણે આજની ગાથા થોડી આગળ વધારીશું. ગાથા નંબર 38. વિષયો કા સ્વાદ અત્યંત કટુ. આપણે કઈ સિક્વન્સમાં જોયું? પહેલા જોયું કે જે જીવ વિષયાભિલાષી છે એ આંગળા જેવા છે. પછી શું જોયું? કે વિષયની અભિલાષા વ્યર્થ છે, કેમ કે આ ઈચ્છાનો ફાળો કેવો છે? એ બોટમલેસ છે, તમે નાખો એ બધું વેસ્ટ થશે. એની બદલે જીવે પુણ્ય ઉપાર્જન કરવું જોઈએ. હવે આપણને એમ કહે છે કે વિષયનો સ્વાદ કટુ સ્વાદ, કટુ એટલે કડવા જેવો છે, પણ જે જીવ એમાં એવો ડૂબી ગયો છે એને એન્જોય કરવામાં, તો એને સારો સ્વાદ ખબર નથી અને એને કડવો સ્વાદ જ ગમે છે. જો એ રીતના આપણને કહે છે, વિષયો કા સ્વાદ અત્યંત કટુ. યહાં કોઈ પ્રશ્ન કરતા હૈ કે ઇસ ભવ મેં સુખ કે કારણભૂત વિષય પૂર્વ પુણ્ય કે પ્રસાદ કે પ્રાપ્ત હુએ હૈ તો ઉનને મંદ ઉદ્યમી ક્યો હો. તમે કહ્યું કે પૂર્વ પુણ્યના ઉદયથી હમણાં બધી સામગ્રી વ્યવસ્થિત મળી છે, પણ એમાં જોવું ન જોઈએ. એની બદલે પુણ્યના ફ્યુચરમાં સારું થાય એના માટે ધર્મ સાધના આદિ કરવી જોઈએ. પણ એવું શું કામ? વર્તમાનમાં બધી સામગ્રી મળી છે તો હમણાં તો એન્જોયમેન્ટ કરી લઉં છે ને, એવો શિષ્ય પ્રશ્ન મૂકે છે. જો એની સામે ઇસ આશંકા કા સમાધાન કરતે હૈ, જો આપણે ગાથા લઈએ.
કટુ વિષ સમ વિષયો મે મિલતા તુમે કોન સા સ્વાદ કહો, જિસે ખોજને હે તુમે જાણે કો કરતે અપવિત્ર અહો, કષ્ટ અહો વિપરીત રાગ કો મધુર માનતે હો ધીમાન, ઇન્દ્રિય મન કે દાસ હુએ હો
ઉદાહરણ શું આપે છે? કોઈને પિત્ત રોગ થયો હોય, પિત્ત એટલે કે આપણે વર્તમાનમાં આપણે થોડુંક એસિડિટી અથવા શું કહે, કમળો કહીએ ને, નિમોનિયા કહે ને કમળા, શું કહે, જોન્ડિસ, જેને જોન્ડિસ થયું હોય એને કેવું થાય કે એને બધું આંખો ને બધું પીવી થઈ જાય, અને એને કાંઈ પણ ખાય તો સ્વાદ એને ન ભાવે. જનરલી જોન્ડિસ કહેવાય ને, કોવિડ થઈ જાય તો શું થાય છે, સેન્સ ઓફ ટેસ્ટ અને સેન્સ ઓફ સ્મેલ જતી રહે ને, પછી શું થાય, કાંઈ બી ખાઓ તો બધું એક જેવું જ લાગે. હવે જેને જેને કોવિડ થયું હશે એ તો અનુભવી જીવો છે ને, તો અનુભવી જીવોને કેવું છે કે જયારે કોવિડ થયું હોય ત્યારે કાંઈ ખાવાનું ગમે નહીં, જાણે મોઢામાંથી જમવાનું જ ન ઉતરે, ગળું થોડું દુખતું હોય અને પાછું એમાં સ્વાદ ના આવે, તો શું થાય કે જે આપણે નોર્મલી સપોઝ 4-5 રોટલી ખાતા હતા એની બદલે 1 રોટલી ખાય, 2 રોટલી ખાય, અને પાછું એમાં ડોક્ટર શું રેકમેન્ડ કરે કે ભાઈ જેટલું બને એટલું લિક્વિડ ડાયટ તમારે લેવું. લિક્વિડ ડાયટમાં આપણી પાસે ઓપ્શન શું, મગનું પાણી અથવા તો ઓલું દૂધી આદુનું સૂપ, ગોળનું પાણી અથવા તો બીજું આ પલાણું શરબત ને આ ને તે ને, પણ કઈ નો સ્વાદ જ ના આવે, કોઈ નો સ્વાદ જ ના આવે તો કઈ ભાવે નહીં, તો કેવું લાગે કે જાણે આમ જબરજસ્તી ખાતા હોય એવું. તો એવી જ રીતે જે જીવ રોગી છે તેને કોઈ વસ્તુનો સ્વાદ આવતો નથી, એવી જ રીતે આ જે જીવ વિષયાભિલાષી છે એ વિષયાભિલાષી જીવને જે આત્માનો મધુર સ્વાદ છે એ ખબર જ નથી, આત્માનો મધુર સ્વાદ ખબર જ નથી, તો એ શું છે કે એ બધા વિષયોનો સ્વાદ લીધા કરે છે. હવે દેવ સ્વર્ગમાં એવા હિન્દુઓમાં સ્ટોરી છે કે સ્વર્ગમાં અમૃત હોય છે, એ અમૃત કેવું હોય કે મીઠું હોય એકદમ સરસ, અને કેવું હોય અમૃત કે એનો સ્વાદ આપણે જે શુગર આદિ કહીએ ને તો એને જો સ્વીટનેસ ની ઇન્ટેન્સિટીમાં રાખીએ તો ગોળ ઇઝ લેસર સ્વીટ, બરાબર, એના પછી સાકર ઇઝ મોર સ્વીટ, એના પછી હની ઇઝ ઇવન સ્વીટર, અમૃત ઇઝ ઇવન સ્વીટર એમ કહેવાય. આપણે એનું સેકરીન ને બધું તો આર્ટિફિશિયલ થઈ ગયું, પણ એવું કહેવાય કે ચલો અમૃત છે સૌથી વધારે ગયું, બરાબર, સૌથી મીઠું છે, પણ હાઉ વુડ વી નો, આપણને મનુષ્યને કેવી રીતના ખબર પડે, આપણે તો ક્યારે ચાખ્યું જ નથી તો ખબર કેવી રીતના પડે કે કેટલું સ્વીટ હશે. તો પછી આપણી પાસે ઓપ્શન શું છે કે આપણે એલા ગોળ ને સાકરમાં જ રમત રમીએ, એટલું હાની તો આપણે ખાઈએ નહીં, એટલે તો અહીં હિંસાનો સ્થાન છે, એમાં અસંખ્યાત જીવો ઉત્પન્ન થતા હોય દર સમયે, જે આપણે એક ડ્રોપ હની પણ ખાઈએ તો એક ડ્રોપમાં જ્યારથી બન્યો ત્યારથી લઈને દર સમય અસંખ્યાત એટલા ત્રસ જીવો એટલે દેહ ઇન્દ્રિયોથી ઉપરના એવા જીવોની ઉત્પત્તિ થાય છે, અને એક ડ્રોપ ખાતા એટલા જીવોને હિંસાનો પાપ લાગે છે, એટલે એ તો આપણે ખાઈએ છીએ, પણ આ ગોળ ને સાકર માં જ આપણે રમતા હોય. હવે આપણને ઓલા અમૃત ના સ્વાદ ની શું ખબર? એવી જ રીતે અત્યારના આપણી પાસે ઓપ્શન શું છે કે ભાઈ આંખેથી સારી સારી વસ્તુ જોઈએ, જીભથી સારી સારી વસ્તુ ચાખીએ, કાનથી સારી સારી વસ્તુ સાંભળીએ. હવે જે જીવને આત્માનો અનુભવ થાય એને તો ખરેખર આત્માના આનંદની ખબર પડે. હવે જેને આત્માનો અનુભવ કર્યો જ નથી તેની પાસે ઓપ્શન શું છે? કે આ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જ રમે છે. તો પાંચ ઇન્દ્રિયના વિષયો ખરેખર કેવા છે? કટુ છે. કટુ એટલે કડવા છે. અને ઓલો આત્માનો આનંદ કેવો છે? એ મીઠો છે. હવે જેને મીઠો સ્વાદ જ ક્યારે ચાખ્યો ન હોય એ તો કડવામાં જ ઓછું કડવું ને વધારે કડવું એવી રીતના ડિસ્ટિંક્શન કરે ને. જે ઓછું કડવું છે એને જ મીઠું કહી દે કે હા આ સરસ છે. ખ્યાલ આવે? આપણે દવાઓ ખાતા હોય એમાં સ્પેશિયલી જે આપણે આયુર્વેદના આવે ને બધું કડવું કડિયાતું બધું, તો એક સુદર્શન છે. એક કડવું કરી આપે છે તો એમાં એક વધારે કડવું છે એક ઓછું કડવું છે, તો કયું સારું? આપણે સપોઝ તાવ આવતો હોય ને બીમાર થયા તો આયુર્વેદિક ઇલાજમાં તો એમ જ કરે કે કાં તો સુદર્શન લઈ લે કાં પેલું કડિયાતું લઈ લે. હવે આપણી પાસે ચોઈસ છું, પેલું કડિયાતું તો બહુ જ કડવું છે એટલે ભાઈ કોમ્પ્રોમાઇઝ કરે કે ઠીક છે ચાલો સુદર્શન આપી દે ચાલશે. પણ આપણને ભાવે છે? ખરેખર ભાવતું નથી. કેમ કે સામે આપણે મીઠાશનો સ્વાદ કરેલો છે. આપણને ખ્યાલ છે સાકર આદિ કેવી ટેસ્ટ થાય છે. હવે જેને આત્માના આનંદનો ટેસ્ટ જ નથી કર્યો તો એ તો આ કડવા વિષયોમાં જ રમે છે. તો જો આપણને અહીંયા એ જ કહે છે કે આ વિષયો કેવા છે? વિષય એટલે પાંચ ઇન્દ્રિયની, પાંચ ઇન્દ્રિયમાં જે આપણે રમત રમીએ છીએ એ ખરેખર ખૂબ કડવું છે. પણ તો પણ જે મિથ્યાદ્રષ્ટિ જીવ છે એને ઓલા વિષયની તો ખબર નથી, જે આત્માના આનંદની, તો વિષયોના સ્વાદમાં જ ડૂબેલો રહે છે. જો આપણે અહીંયાથી વાંચીએ, અર્થ જિંદગી તૃષ્ણા છે અત્યંત દુઃખી હોકર. જિંદગી તૃષ્ણા એટલે પાંચ ઇન્દ્રિય અને મન. જો આપણને કઈ ખાવાનું મન થાય તો ખાવું એ રસના ઇન્દ્રિયનો વિષય છે. એની પહેલા મનમાં જે વિકલ્પ થયો કે લાવો હું કંઈક ખાવું એ મનનો વિષય છે. ખ્યાલ આવે ને? કંઈક જોવાનું મન થાય તો જોવું એ આંખનો વિષય છે. તો એની પહેલા એક ઈચ્છા થઈ ને એ મનનો વિષય છે. એટલે એટ ધી હાર્ટ ઓફ એવરીથિંગ પહેલા મનમાં વિકલ્પ થાય છે. એ વિકલ્પ થયો એના પછી ઇન્દ્રિયથી આપણે એ વિષયોને પકડવાની કોશિશ કરીએ છીએ. અને એનું જે જ્ઞાન થયું એ જ્ઞાન થતા ઓલો મનનો વિકલ્પ તૂટે છે ને, એટલે આપણને લાગે છે ચલો સુખી થયા. ખ્યાલ આવે છે? મોક્ષના પ્રકાશકમાં એક જબરદસ્ત આર્ગ્યુમેન્ટ છે કે સૌથી પહેલા શું કહ્યું, કોઈ જીવ એને કોઈ પ્રોબ્લેમ નથી તો સુખી છે. અચાનક એને કઈ ખંજવાળ ઉપડી, હવે ખંજવાળ ખૂબ આવે છે તો એનું દુઃખ છે કે સુખ છે? એનું દુઃખ છે કે સુખ છે? ખંજવાળનું દુઃખ છે કે નહીં? એ ખંજવાળનું દુઃખ થયું ખૂબ. હવે એને થોડું ખંજવાળી નાખ્યું તો એ ખંજવાળ્યું એટલી ક્ષણ માટે આમ થોડું ફીલ ગુડ લાગે ને આપણને, લાગે કે નહીં? તો એ ખંજવાળતી વખતે એ ઓલું જે દુઃખ હતું એ દુઃખની સામે આ જે વિષય મળ્યો ને એટલે એની એ દુઃખ ટેમ્પરરીલી ઓછું થયું. એટલે એને શું લાગ્યું? જીવને સુખ થયું. અને ખરેખર વાસ્તવિક પછી શું થાય છે કે ખંજવાળ હજી વધી જાય. એટલે એ જે આપણને દુઃખ હજી વધી ગયું. એવી જ રીતે સપોઝ આ ઠંડીનો મોસમ છે ને, તો આપણને એવું કઈ સરસ મજાનો ઊંધિયું ખાઈએ ને ઓલું મળદિયા પાક ખાઈએ ને આ ખાઈએ ને તે ખાઈએ ને એવી ઈચ્છા છે આપણને. આપણને ઓલું વરસાદ આવે તો તેની ઈચ્છા થાય કે સરસ મજાના કઈક ભજીયા હોય ને ચા હોય ને આમ. ઠંડી વિશેની ઈચ્છા થાય આમ આમ. અને ગરમીમાં શું ઈચ્છા થાય? કે આપણે કઈ ઓલું વરિયાળીનું પાણી પીએ ને આમ ઠંડક થઈ જાય એવું કઈ આમ કરે. ખરેખર એટ ધી હાર્ટ ઓફ ઇટ શું થાય છે? જીવને જુદી જુદી ઈચ્છા થાય. હવે ઈચ્છા થઈ એ સુખ થયું કે દુઃખ થયું? એ પેલી ખંજવાળ જેવું છે કે અંદરથી એવી ઈચ્છા થઈ, હવે જ્યાં સુધી ન મળે ત્યાં સુધી અંદરથી અરે એવું મળી જાય તો મળી જાય. જ્યાં સુધી એનું ખંજવાળે નહીં ત્યાં સુધી એને થાય કે અરે બહુ ખંજવાળ એક વાર જરાક ખંજવાડે એટલે એને શું થાય, છાશ કોઈ તો શાંતિ છે. એટલે મોક્ષમાં પ્રકાશકમાં ત્યાં શું ઉદાહરણ આપ્યું કે કોઈ જીવને ઈચ્છા રૂપી પહેલા દુઃખ એટલું બધું થયું કે એ ઈચ્છાની સામે એને વિષય ભોગવવાની કોશિશ કરી. એટલે એને સપોઝ ઊંધિયું ખાવાનું મન થયું તો એને ખાધું. હવે જયારે એને એનો સ્વાદ લીધો એટલે કે એનું જ્ઞાન કર્યું, એ ક્ષણ માટે એની ઈચ્છા તૂટી ગઈ ને. ત્યાં એ ઈચ્છા તૂટવાનું સુખ છે. ખરેખર જીવ સુખી ન થયો પણ એ દુઃખ ઓછું થયું એટલે એને એમ લાગ્યું કે હાશ એક વાર ખાઈ લીધું. હા ખરેખર તો છે ને જે ચા પીવાની જેને ઈચ્છા હોય ને એ પહેલા કિસ્સામાં જ મજા આવે, પછી તો ખાલી પીવા માટે પીએ છે એવું થઈ જાય. જેટલી ચા પીવાની ઈચ્છા આપણને હોય ફર્સ્ટ સીટ પીએ ને એટલે ઈચ્છા તૂટી જાય, પછી એમ થાય હાશ ચલો. પછી બાકી તો ખાલી હવે વાતો કરતા ટીવી જોતા પીએ છે, પીવાઈ જાય, ખ્યાલ આવે છે ને. તો એ જે દુઃખ છે એ ઓછું થવાનું સુખ નો આભાસ છે, એને સુખાભાસ કહેવાય છે. એ સુખના આભાસમાં જીવ શું માને છે કે હવે હું સુખી થયો. એવી રીતે અહીંયા કેવું છે કે કોઈ જીવને આ તૃષ્ણારૂપી દુઃખ ઓછું થતા એને સુખ નો ભાસ થાય છે. એટલે જીવ એમાં ને એમાં જ રહે છે કે આ ચલો અહીંયાથી મને સુખ મળે છે, પણ ખરેખર સુખ નથી. અને જે એક્ચ્યુઅલ સુખ આત્મામાંથી મળે છે એની તો ખબર જ નથી. તેની ખબર ન હોવાથી અહીંયા ને અહીંયા જ રમ્યા કરે છે, એટલે પર પદાર્થમાં જ રમ્યા કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? જો જિનકી તૃષ્ણા સે અત્યંત દુઃખી હોકર ઇને ભોગને કે લીએ તુને અપની મહાન રૂપ મહાનતા રૂપી અમૃત કો મલિન કિયા. આ જીવ કેવો છે, એ અમૃત જેવો, અમૃત નો ટેસ્ટ કેવો હોય કે એવા જીવ જેવો છે. એ તો ઓલું સાકર એવું સ્વીટનેસ માં છે, બાકી અહીંયા એ સુખરૂપી એ અમૃત જેવો આત્મા છે. પણ એ આપણને ખબર નથી તો આની મહાનતાને મલિન કરી કેવી રીતના, કે પોતાનું અટેન્શન બહાર જ રાખી. તો અપની મહાનતા રૂપી અમૃત કો મલિન કિયા ઓર મન કી સેવક ઇન્દ્રિયો કા આજ્ઞાકારી હોકર ઇમને પ્રવૃત્તિ કી. આ ઇન્દ્રિયો કેવી છે, મનની સેવક છે. કેમ કે મનમાં પહેલા ઈચ્છા થઈ એ પ્રમાણે પછી ઇન્દ્રિયો બહાર જોવાને એનો સ્વાદ લેવાને એના માટે તળસે છે. તો મન કી સેવક ઇન્દ્રિયો કા આજ્ઞાકારી હોકર ઇનમે પ્રવૃત્તિ કી ઉન કડવે વિષ કે સમાન વિષયોને ક્યાં સ્વાદ હે. ખ્યાલ આવે છે કે આ ગાથામાં શું કહેવા માંગે છે કે અંદર આત્મામાં એટલું સુખ છે જે તે ક્યારે એક્સપિરિયન્સ કર્યું નહીં. અને હવે તારી પાસે ઓપ્શન શું છે કે મનમાં વિકલ્પ થયા કરે છે, તો એ વિકલ્પ અનુસાર આપણે બહાર એ ઈચ્છાની પૂર્તિ કરવા માટે વિષયોને ગોતીએ છીએ. અને એ વિષયોને આ ઇન્દ્રિય દ્વારા એનું જ્ઞાન કરીએ છીએ. હવે એ જ્ઞાન થતા તેની ઈચ્છા થોડીક તૂટે છે એટલે આપણને સુખનો આભાસ થાય. અને એમાં જીવને લાગે છે કે હાશ મને સારું થયું અને એમાં જ ડૂબેલો રહે છે. જે ખરેખર અંદરથી આનંદ હતો એ તો અનુભવ કર્યો ને, તો આ આત્માની મહાનતાને તેલા માટે મલિન કરી. એ મોક્ષનાથ પ્રકાશકમાં બીજા સરસ એક્ઝામ્પલ છે કે સપોઝ કોઈને પેલું ઝાડ પર કાગડો બેસે ને, એ કાગડાને ઉડાવવો હોય અને એની પાસે ચિંતામણી રત્ન જેવું હોય. ચિંતામણી શું હોય કે વિશ કરે એ બધું જ એને મળી જાય. હવે એ ચિંતામણી રત્નનું સ્વરૂપ ન જાણીને એને ન ઓળખીને એને નોર્મલ પથ્થર સમજીને કાગડાને ઉડાવવા ફેંકી દે અને વયો જાય, તો હાઉ સિલી વેજી. અથવા જેને એકદમ મરવા પડ્યો હોય એને કોઈ અમૃત આપે, અમૃત એટલે કે એને ટીકા જ એ જીવ પાછું જીવી જશે, પણ એ અમૃતને પગને ધોવા માટે વાપરી નાખે તો કેવો સિલી કહેવાય. એવી જ રીતે આપણને આ આત્માનો આનંદ અંદર પડ્યો છે, મળ્યો છે, પણ એને અનુભવ ન કરીને એ ટાઈમ આપણે બધા ઓલા ઇન્દ્રિય વિષયને ભોગવવામાં વેસ્ટ કરી નાખીએ તો કેટલા સિલી કહેવાય. ત્યારે આ સંસારી જીવો જે આપણે બધા જ્યાં સુધી મોક્ષ ને પ્રાપ્ત નથી કરતા એવા જ છે કે દર સમયે આપણે સંસાર દર્શન નો ફોટો છે ને બહાર કે દર સમય એમ જાણે મળવા જ પડ્યો છે પણ એક ડ્રોપ હજી એક ડ્રોપ હજી એટલે દેહ હાથ આપે છે કે ભાઈ આવું તમે બચાવી લો અને હજી એક ડ્રોપ મળી જાય ને બસ પછી મને શાંતિ એ આપણે બધા એ વિષયોની ઈચ્છામાં એવા ડૂબેલા છે કે કોઈ આપણને બચાવનાર મળે છે અહીંયા આત્માનો અનુભવ અરે આત્મા જેવો મહાન પદાર્થ પડ્યો છે પણ એની મહાનતાને મલિન કરે ખ્યાલ આવે ને આ ગાથામાં હવે ટાઈમ થઈ ગયો હજી આમાં ગાથામાં મિનિંગ છે ઘણો નેક્સ્ટ ટાઈમ લેતી ગઈ લેશે વધારે આપણે અહીંયા પૂરું કરીશું ધીમાણું પૂરું
નિજ નિધિ નિજ ને બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસ કે લિયે જિન વાણી માં કો વંદના શતવાર વંદના શતવાર
બોલો દ્વાદશાંગી અનેકાંતમય નિત્ય બોધિની જિનવાણી માતનો આપણા અનંત ઉપકારી શ્રી કહાન ગુરુદેવનો પ્રશમૂર્તિ ભગવતી માતનો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય જય